તારીખ 9/1/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 522 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દેવલાલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 92
સંપ્રદાય કા સાધુ હોતા ને આત્મજ્ઞાન વિના કા હો તો સાચા ગુરુ નહીં હૈ વો તો કુલ ગુરુ હૈ લેકિન યે તો ગ્રસ્ત સદગુરુ હોતે હૈ ઇસકા ક્યા કરે વો તો ક્યા હૈ કે બુદ્ધિ વાલે તો સબ અલગ અલગ વાત કરે સત્પુરુષ કા અષ્ટદ્રવ્ય સે પૂજા કરના કે નહીં કરના ઉસ વિષય મેં બહોત હવે હમારે યહાં તો કાફી લક્ષ્મણી પર્વ કે દિનો મેં સમ્યક દર્શન કી પૂજા હોતી જ્ઞાન કી પૂજા હોતી સમ્યક ચારિત્ર કી પૂજા હોતી તીનો ભી અલગ અલગ ભી હોતી ઓર રત્નત્ર કે સાથ મેં ભી હોતી તો સમ્યક દર્શન કી તો અષ્ટદ્રવ્ય સે પૂજા હો જીવંત સમ્યક દર્શન હોય ઉનકી તો પૂજા કે બાત પર તો ભી પસીના મંદિર નમસ્કાર કે બાત પસીના
આતા હૈ
તો ઉસમેં બુદ્ધિમાની કહાં રહી યે તો બતાઓ કહીં સમ્યક દ્રષ્ટિ કે બિના સમ્યક દર્શન પાયા જાતા હૈ કહીં મિલતા હો કભી હમેં અકેલા સમ્યક દર્શન ચાહીએ ક્યાં એકલા સમ્યક દર્શન તો દો સમ્યક દ્રષ્ટિ હમેં મત દેના હે કે હમેં અલગ સે ઉસકી પૂજા કરની હૈ હે એસા કરના હૈ કે મૂર્ખતા કી બાત હૈ કુછ ये दिगंबर लोग हैं जो समय दर्शन की पूजा करते हैं पर समय दृष्टि को एक अलग चरण में की बात आए ना तो तूफान बच जाए तूफान करने लग जाए ऐसी बात
कार जानता है तो गुरुदेव हो जाए ये को पूछते पहचानना पड़ेगा नहीं करता हाँ इसलिए कितना है इसको जानता जानते रहो कि रिसेप्शन पे इन लोगों ना पड़े ऊपर के नहीं करता
नहीं तो क्या है कि समूह में ऐसा ही होगा क्योंकि जानते हैं कि कहीं को नुकसान भी होगा लोग बर्दाश्त नहीं कर सकते ऐसे समाज में ऐसा कहीं का बर्दाश्त करना प्राइवेट में सब होता था जो लोग इनके प्रति समर्पित थे तो सब कुछ करते थे लेकिन उन लोगों को दूर कर करते ऐसे जो पात्रता वाले नहीं थे समाज में उनको दूर रख करके एक दीवार की जगह रख करके करते कर लेते थे મના કરતે નહીં છે મના નહીં કરતે છે એસા મત કરો એસી બાત
એસી ભાવના વાલો કો મના નહીં કરતે
નહીં કેસે કરે ભાવના મેં મત માનતા હો ઉસમે ઇસકા ભી અનુમોદન હૈ इस योग से जीव को अपूर्व फल होने योग्य है ऐसा उनको लगता है उसमें अंतराय करने वाला परिणाम मैं जानता हूं ये अंतराय करने वाला परिणाम है क्या बताए ये पत्र ये गाथा इसका तो हम बराबर समझते हैं ग्यारहवीं गाथा का शब्दार्थ भावार्थ सब समझते हैं निश्चय निश्चय की गाथा है निश्चय के आश्रय से ही समीप दर्शन होता है तो बराबर खबर है तो कुछ भाव में समझे उसके पहले ही ये तो मैं समझता हूँ याद जाता है ये तो मुझे खबर है इसका अर्थ तो मुझे खबर है ये तो मैंने पढ़ा है मैंने सुना है ये उसमें अपूर्वता जो है महिमा जो है उसमें वो अंतराय डालने वाले परिणाम है उसमें अंतराय करने वाले मैं जानता हूं यह मेरा अभिमान कुल धर्म इतना अभिमान और कुल धर्म और जो भी हम आज तक क्या करते हैं वो ऐसी क्रिया को कैसे छोड़ सकते हैं। हमारे कुल में, हमारे संप्रदाय में ये नित्य क्रिया है, उस नित्य क्रिया को छोड़कर उसको गौण करके हम सत्पुरुष को मुख्य करें, सत्संग को मुख्य करें, कैसे बन सकता है। ये सब अंतराय वाली बात होती है। इन्होंने तो कई प्रकार के विषय में पूजा तो करना ही है, दर्शन तो करना ही है, ये पूछना तो करना ही है, फिर उसमें अगर सत्संग का टाइम नहीं रहा तो क्या करें। अगर रहा तो जितना रहा उतना करें। ये सब अंतराय जो बीच में है वो अंतराय निकाल देना चाहिए, ऐसे अंतराय को रखना नहीं चाहिए। कोई धर्म से और आज तक करते आए हुए हैं, यह क्रिया को कैसे हम छोड़ें, हत्या कैसे करें, और करेंगे तो लोग क्या बोलेंगे। पहले तो ऐसा करते थे, अब ये मिला तो नहीं करता है, ये बात आ जाएगी। पहले तो ऐसा करते थे, अभी तो इतना नहीं करते हैं। भारत से लोग आते हैं, ऐसे लड़के बादशाह आते हैं, वो सब संप्रदाय में चुस्त थे। उन लोगों को तो पिताम्बर में ये बहुत होता है, ये नहीं खाना, ये खाना, एक दफे खाना, अपना उपवास करना, बार बार वो करना, वो करना, इतने रस का त्याग करना, मीठा का त्याग करना, वो करना, वो सब आता है। घी का त्याग करना, तेल का त्याग करना, मिर्च का त्याग करना, ये सब बहुत आता है। ये सब क्रियाकांड थे। अब ये क्रियाकांड छोड़िए हम लोगों ने, तो इनके परिवार, उनके परिवार वाले नहीं आते हैं। इनका तो परिवार आता है, दूसरे के परिवार वाले नहीं आते। वो लोग इससे टिप्पणी करते हैं, देखो ये सौंदर्य के धर्म में गए ना, तो पहले जो करते थे वही नहीं करते हैं, ये सब छोड़ दिया। ऐसा दो तीन दीक्षा लेने वाले थे, उन्होंने शादी कर ली, तो पहले तो उनके परिणाम कैसे थे, हम तो दीक्षा लेंगे, शादी बनेंगे, शादी नहीं करेंगे, शादी वादी भी कर लिया, उन लोगों को पता चला। तो पहला क्या करना चाहिए, पीछे क्या करना चाहिए, क्या क्या होता है, पहला क्या कैसे आगे बढ़ना चाहिए, मुमुक्षुता क्या चीज होती है। मुमुक्षुता का ठिकाना नहीं, और त्याग बड़ा बड़ा करे साधु हो जाए इतना, ये सब गड़बड़ी जो है उसमें प्रसिद्धि मिल जाती है, और फिर बाद में फिर होता है सत्पुरुष के योग से। तो उनको ऐसा क्रिया को छोड़ने में लोक भय आता है, लोग क्या कहेंगे, परिवार वाले क्या कहेंगे, बोलते हैं हमको लोग ऐसा कहते हैं, हमारे साधु ऐसा कहते हैं, हमारे परिवार में ऐसा कहने लो। जो लोग को कोई समझ नहीं है, ना समझ लोग कहेंगे, इसका वैल्यू तुमको क्यों आती है। जैसे कोई बच्चा कैसा बोल देगा तो क्या उसको तुम जीनेगा, तो ये भी सब बच्चे हैं इस विषय में, तो और क्या है, इसकी तो बाल बुद्धि है इसमें, ये बाल बुद्धि वाला का सच से क्या देना है क्या, तो ऐसा कहते हैं वैसा कहते हैं, ये छोड़ दे। ऐसा लोग भाई सत्पुरुष की भक्ति वगैरह में भी लौकिक भाव हो जाता है, इसमें लौकिक भाव आ जाता है, लोक संज्ञा हो जाती है, लोक संज्ञा को मुख्य कर देते हैं, लोक भक्ति को मुख्य कर देते हैं। ये सब अंतराय है, अपने आत्मकल्याण में आने वाला अंतराय है, इस अंतराय की मुख्यता कभी होनी चाहिए। क्या होता है कि लोग क्या कहेंगे, इसकी मुख्यता करके सत्पुरुष को और उसके योग को जो गौण करता है, उनको लोगों की जितनी कीमत है, इतने सत्पुरुष और इसके योग की कीमत नहीं है। तो ये बड़ा अंतराय है, अपने आत्मकल्याण के लिए बड़ा अंतराय है। और कृपालु देव के समय में ये सब होता था, अभी होता ऐसा नहीं है, ये सभी काल में ऐसा होता रहता है, और ऐसा होता है तो उन्होंने अपना विचार प्रकट कर दिया है पत्र लिख कर। અમારા એક મત છે ને, મત ને સપ્તમ્બર સ્થાને પાછી જતા બધા સંપ્રદાય મત ખાસ આના જાના જ્યાદા હુઆ ખંભાત મુખ્ય કભી અમારા ભાઈને બહુ દિયા હું અપના વકાલત છોડી થી વકાલત દેવ કા પરિચય હોને કે બાદ એક સાલ મેં અપની વકાલત છોડી દી થી ઉન જમાના કે વકીલ છો એ જમાના મેં પડતે લોગ બહુ થે દુનિયા સબ વેપાર મેં લગ જાય પઢે લિખે બહુ કમ લોગ થે વો વકીલ હુએ થે વકાલત છોડ સંપન્ન હોને કોઈ જરૂરત ભી નહીં થી કોઈ જમીન થી જો કામ કરતા થા જમીન કી ખેતી વગેરે કા ઉસકો દે દી કોઈ ઝંઝટ ઉસને વ્યવસાય કે છોડ દી થી उनको दे दिया उनको अपना अपना पसंद में बांधने वाले में बांटा दो उनको जरूरत नहीं है और कृपाल देव के पीछे लग गए थे जब देखा तो ये प्रश्न बना है कि जब जब वो निवृत्ति क्षेत्र में आते थे तो उसे उनके खंभा और अगल बगल के छोटे मोटे गाँव में निवास कर लेते थे वहाँ सब सत्संग के लिए आया करते थे महाराज भाई को लिख देते थे कि कोई ऐसा जहाँ हमारा जान पहचान वाला न हो, आप लोगों का भी ज्यादा जान पहचान वाला न हो, ऐसे क्षेत्र में अपने को सत्संग में जाना है और सत्संग करेंगे तो ऐसा क्षेत्र को कोई ख्याल में रख लेना, करीब करीब इन दिनों में मेरा आना हो जाएगा। रेल से आते थे बम्बई से, एक जैसे वो उत्तर संडा जाने का विचार किया था तो लिख दिया हमारा जहाँ तो उत्तर संडा जाने का है, आज ये वो मकान है उत्तर संडा में आपने बन गया आप ही बैठा पाँच मिनट में लाख है अभी खरे वहाँ मैं अकेला रहूँगा, मेरे साथ अभी कोई मुमुक्ष नहीं रहेगा, मुझे अकेला रहना है, एकांत में रहना है, ऐसा करके निकला। तो कोई खाने के लिए एक रसोईया का व्यवस्था कर देना, रसोईया की व्यवस्था बिठा देना, रसोई करके खिला देगा, मैं एकांत में अपना ज्ञान ध्यान का कार्य करूंगा। और रसोई से व्यवस्था में बैठी तो उन दिनों में खुद ने रसोई बना पकाने का सीख लिया है, उनको तो क्या कि सेवा का भी लाभ मिले, सहयोग का भी लाभ मिले, तो खुद ने रसोई पकाने का वकील होने के बावजूद भी क्या कर लिया, देखो शिक्षण तो थे उसने मुक्तिमान थी बहुत, तो वो स्टेशन पर लेने रिसीव करने को भी बोला कि किसी को बोलना नहीं, मैं आने वाला हूँ, वरना तो झमेला हो जाए। तो बोला आप किसी को बोलना नहीं है, फिर मैंने नरियाते स्टेशन पर उतरूंगा ट्रेन से, सामने आने वाले थे और ऐसे बोल देना था कि भाई सामने तो देखा नहीं, उतर के चलने लगे तो उन्होंने एक संतान के बोरी जो खाली थी, खाली बोरा में मक्खन भरे हुए थे उठाया, मजदूर के लिए इतनी व्यवस्था नहीं होगी तो तुमने उठा क्या, मुझे क्या है कि बर्तन है क्यों आपके रसोई बार पकाने के लिए ठीक है, बस आपको क्या नहीं मिला नहीं है तो मैं ही पका लूंगा, मैंने सीख लिया है वो रसोई पकाते थे खिला वो बहुत भक्ति थी। सत्पुरुष की भक्ति आदि के विषय में भी लौकिक भाव और कदापि कोई पंच विषयाधार ऐसे कर्म ज्ञानी को उदय में दे करके ऐसा भाव स्वयं को आराधने आराधने पने का अपना ये आदि प्रकार है, यही अनंतानुमुदी क्रोध माया लोक है। देखो ये अनंतानुमुदी की जाति है, क्या था कि कदापि कोई पंच विषयाकार ऐसे कर्म ज्ञानी के उदय में देख करके, पंचेंद्रिय के विषय का उदय देख करके चारित्र में का उदय, चाहे ज्ञानी को भी ऐसा भाव होता है, हमको भी होता है, ज्ञानी को होता है तो हम तो मुमुक्ष हुए, हम कहाँ गए ज्ञानी हुए, हमको तो हुए ही, ऐसा कोई प्रकार आ जाता है तो ऐसा अवलंबन लेना योग्य नहीं है। यही अंतानुबंधी क्रोध मान माया लोभ है, यह प्रकार विशेष रूप से समझने योग्य है। ये सब बात है ये हमने तो संक्षेप में लिखी है, लेकिन विशेष रूप से ये सब बातें समझने योग्य है, क्योंकि जब तक लोभ संज्ञा होती है तो मान लेते तो है ये सब कुछ है, भक्ति भी लोग करते हैं, लेकिन उसका निश्चय टिकना उतना आसान नहीं है, मांगना जितना आसान है उतना उसमें टिकना आसान नहीं है, क्योंकि उनको भी कभी चारित्र होके उन्हें उनके कषाय और परिणाम और प्रसन्न दिखने में आते हैं, और निश्चित में दिख जाते हैं। ऐसा क्यों हुआ मेरा यानी है तो ऐसा क्यों हुआ कभी से टिकेगा पहचान नहीं हो ऐसा उदय ज्ञानी को देख करके ऐसे भाव हम भी कर सकते हैं, ऐसा हो सकता है। ये प्रकार जो है अंतानंदी के क्रोधमान माया लोक के प्रकार है। तथापि अब तो जितना हो सका उतना ही लिखा है, थोड़ा विशेष रूप से उसको समझ लेना। उपशम क्षयोपशम और क्षायिक, अब थोड़ा विषय बदलते हैं। सम्यक्त्व के लिए संक्षेप में व्याख्या कही थी उसको अनुसरती बातें बातें ध्यान है, त्रिभुवन के स्मरण में है। त्रिभुवन मय करके हम बात है उनके स्मरण में है। तो बात बोला भाई पत्र प्रत्युत्तर दे रहे हैं तो बोल रहे कि वो त्रिभुवन भाई को स्मरण में है, आपस में चर्चा कर लेना। जहाँ जहाँ इस जीव ने जन्म लिया है, भाव के अनेक प्रकार धारण किए हैं, तहाँ तहाँ तथा प्रकार का अभिमान में बढ़ता है। तो मैं तो ऐसा हूँ, मैं तो फला रहा, उसका अहम भाव उसको पर्याय बुद्धि होने से आई जाता है। यह अभिमान निवृत्त किए बिना उस देह के और देह के संबंध में आने वाले पदार्थों का इस जीव ने त्याग किया है
जी।
इस अभिमान का त्याग नहीं किया, देह छूट गया, देह के प्रसंग भी छूट गए, लेकिन मैं ऐसा था वो बात नहीं छूटी थी। जन्म हुआ था ऐसा ही तो था आपने कर दिया। अभिमान को त्याग किए बिना, अभिमान को निवृत्त किए बिना देह का त्याग किया, देह के संबंध में आने वाला पदार्थ का भी पूर्व त्याग किया है। इसलिए अब तक यह ज्ञान विचार से वो भाव को गाला मैंने, उसको गलत नहीं किया, गलत किया मैंने उसको, उसकी जो रस है रस को तोड़ा नहीं, रस को गाल दिया नहीं, ये भाव का रस ऐसा कैसा रहा है। अब तक इस ज्ञान विचार से इस भाव को निरस किया नहीं, गाला ने गलन नहीं किया इस भाव का, और वह पूर्व संज्ञा ऐसी की वैसी अब तक इस जीव के अभिमान में वर्त रही है। यही वृत्ति उसको पूरे लोक की समस्त लोक के अधिकरण क्रिया का हेतु है। अधिकरण माने आधार, सारा लोक का आधार ऐसी क्रिया है। संसार जो चलता है ना, जैसे पहिया चलता है तो उसमें बीच में दरी होती है, दरी क्या बोलते हैं, दरी बोलते हैं। ऐसे संसार चक्र की धरी क्या है, यही संसार चक्र की धरी है कि जहां जहां जन्म लिया वहां मैं ऐसा
बना।
हाँ, ऐसे पर्याय बुद्धि का जो भाव है उसने कभी छोड़ा, यही समस्त लोक के अधिकरण क्रिया का हेतु कहा है। जो भी विशेष रूप से पत्र अभी इस पत्र में लिखने का बन सकता नहीं है, बन सका नहीं है, थोड़ा विचार आया है लेकिन वो संक्षेप कर दिया कि ज्यादा इस विषय में मैं नहीं लिख सकता। पत्रादि के लिए नियमित पने के विषय में भी मैं विचार करूंगा। लिखा हुआ आपका पत्र नियमित नहीं मिलता है, मैं विचार करूंगा, नियमित लिखना चाहिए मुझे, लेकिन नहीं लिख पा रहा हूँ, थोड़ा विचार करूंगा आप लोगों के पास करके। लेकिन इनकी वृत्ति लिखने में संक्षिप्त हो जाती थी तो प्रत्युत्तर नहीं लिख पाते थे, जो नहीं समझते थे उनको ऐसा लगता था कि क्यों हमारे पत्र का उत्तर नहीं देते हैं। उनके जो परिणाम ऐसे थे कि उसमें मंत्र का प्रत्युत्तर नहीं मिले तो भी समाधान रखना चाहिए कि जब उनकी वृत्ति नहीं चलती है, आत्माकार वृत्ति में से वो बाहर निकल नहीं पाते तो क्या करें। ऐसी समझ सबों को नहीं होती है तो फिर आग्रह रहता है कि हमारा प्रत्युत्तर हमको मिल जाए तो अच्छा। उन्होंने कई जगह उन्होंने लिखा है सवाल भाई को, हम जानते हैं हमारे पत्र से आप लोगों को कुछ मिलता है, जो बात जो चीज मिलती है उससे आपको भी आत्मलाभ मिलता है हम जानते हैं, लेकिन हम बेवश हैं, हमारे परिणाम नहीं चलते हैं, तो हमारी व्यवस्था के लिए हमें क्षमा प्रदान करना बहुत लिखते हैं कभी कभी, और आप जानोगे कि हमारे परिणाम ही कोई नहीं चलते हैं ऐसे हैं, वो जानते हुए इस कारण को जानते हुए आप अवश्य क्षमा देंगे हमको, अवश्य क्षमा देंगे,
जबरदस्ती ले लेते
हैं। ऐसा ऐसा लिखा लिखने की शैली तो बहुत थी પછી એની ઉન્નત નો વિષય આપણે ચર્ચામાં લઈશું, મુખ્ય જ્ઞાન ની બાબત માં બે પાસા છે, એક વિશાળતા અને એક ગહેરાઈ, બરાબર વિશાળતાનો ખ્યાલ આવી જશે, ગહેરાઈ કી ચર્ચા મેં ચાર મેં ત્રીસ વિષય કા ગહેરાઈ કાસ્કી ચર્ચા કરું है, उसका सातत्य नहीं है, सतत अवलोकन अगर चलता है तो एक प्रैक्टिस है अवलोकन की, इस प्रैक्टिस से दो बात अनुभव पद्धति से समझ में आती है, अनेक प्रकार के जो हमारे परिणाम में विभाव है उसमें विभाव की जाति स्वभाव अनुभव पद्धति से समझ में आता है, और विभाव और स्वभाव प्रतिपक्ष होने से ज्ञान से ज्ञान की स्वभाव जाति का परिचय मिलता है। जैसे जो हीरा को जानता है वो कांच को भी जानता है, कांच को जानता है वो हीरा को जानता है, क्योंकि एक खुटा हीरा से बनता है एक सच्चा हीरा से बनता है, कांच का भी हीरा हो और सच्चा हीरा भी हो तो दोनों प्रतिपक्ष है, तो एक का ज्ञान हो रहा है दूसरे का नहीं हो रहा ऐसा नहीं बनता, सच्चे हीरा का ज्ञान है उसको जूठा हीरा का ज्ञान, जूठा हीरा का ज्ञान है उसको ही सच्चा हीरा का ज्ञान है, ऐसे स्वाभाविक भाव में भी ऐसा है, दोनों प्रकार के परिणाम हमें अनुभव गोचर हो ही रहे हैं, जब इसका अनुभव का अवलोकन होता है तो उसकी जाति की पहचान होती है, जिसकी पहचान होगी उसको कोई भी देश में हम पहचान पाते हैं, जैसे लोग कहाँ भूलते हैं इस विषय में, अच्छे अच्छे लोग जो भूलते हैं वो कहाँ भूलते हैं कि योग और ध्यान के प्रयोग में चले जाते हैं, इतना तो उनको विचार में निर्णय में आया है कि ये प्रयोग से ही उपलब्धि है, अध्यात्म तत्व की उपलब्धि प्रयोग और ध्यान से होगी। अब क्या होता है कि इसमें कषाय की मंदता होती है तो मानसिक शांति आती है। जो विभाग जाति को जाति से नहीं पहचानते अनुभव पद्धति से, उनको मानसिक शांति में भ्रांति होती है कि ये आत्मा की शांति है, आत्मा का आनंद है। तो कषाय अधिक मंद होने से ये शांति का अनुभव भी कभी आया नहीं, ऐसा भी आ सकता है। अधिक कषाय मंद होने से बहुत कषाय मंद हो जाने से इनके प्रयोग ऐसे ऐसे होते हैं कि बहुत कषाय मंद हो जाने से लब्धिया की प्राप्ति हो जाए, मिथ्यात्व अवस्था में सिद्धि सिद्धि की प्राप्ति हो जाए। ऐसा एक कषाय की मंदता का फल भी आता है, बहुत शांति होती है। फिर भी जिसको जाति की पहचान है अवलोकन पद्धति से, वो उस भ्रांति में नहीं आता। क्यों नहीं आता? कि वेद ज्ञान में विभाव का निषेध है, जबकि मानसिक शांति में विभाव का निषेध नहीं आया है। एक सीधा प्रश्न ले लेना कि अत्यंत मानसिक शांति और आत्म शांति में क्या डिफरेंस है? हाउ टू डिस्टिंग्विश बुद्ध शांति, उसको कैसे अंतर मालूम पड़े, ऐसा कोई प्रश्न हो सकता है? हमारे यहाँ ऐसे एक प्रश्न चला, एक अंध नहीं थे, क्या नाम
था, पंडित शुक्ला
नहीं, अपने भाव संग्रह में आए थे, दमोह के थे ब्रह्मचारी, अपने बहुत मुख्य से पीछे हो गए थे, विमलचंद लेकिन एवं नाम है तो
अभी
क्यों ख्याल था, विमलचंद ने बड़े एवं नाम है तो लगभग
सारा बिना छोकर वाले का
पाचक था। तो भाई त्या सुधी चालू तो भी पंचम गुण स्थान वर्ती छे, एक जो खत जमता था
भाई तो विमलचंद, हां विमलचंद
गुरुदेव का प्रवचन सुन करके, टेप प्रवचन सुन करके उतना अच्छा बोलता था कि वो अपने लोग भी हाईली इम्प्रेस हो गया था। और एक दफे आहार पाने दूसरे दफे नहीं, त्याग भी ज्ञान भी वाह, महेंद्र कुमार सेठी के बंगले में हमारा आपस का दोनों की भेंट हुई। तो मैं तो पहले से ही वहाँ पे आराम करने के लिए सोया हुआ था, उन लोगों की डेली दोपहर की चर्चा वहाँ होती थी, मुझे नहीं पता था। मेरा उठने का टाइम हुआ, उन लोगों को सबका एक था, मैं कहा कुछ भाई बहनें सुनाने लगे बैठ के, तो मैं जाऊँ अच्छा भी नहीं लगा, मैं भी बैठा रहा। मुझे लगा इनकी चर्चा चालू होगी, मैं कुछ बोलता नहीं था, ऐसे बैठा रहा मैं। फिर एक मैंने सुना कि भाई साहब आप भी कुछ पूछो ना, चर्चा चला रहे तो आप भी कुछ पूछो। तो मुझे ये तो मालूम था कि ये लोग क्या मान रहे हैं, कैसे चलते हैं, पर बात तो बहुत प्रसिद्ध हो गई थी वहाँ छोटा सा क्षेत्र। मैंने पूछा कि आत्म शांति, स्वभाव शांति, स्वभाव की शांति तो कैसे की मंदता के ध्यान में कुछ ध्यान करने को भी बैठ जाता है लोग एकांत में, तो उनके उनको भी शांति मिलती है, दोनों में क्या अंतर हो सकता है, इसको अंतर कैसे पहचाना जाए, कैसे समझा जाए, ये प्रश्न मैंने निकाला था। तो बोले कि मैंने तो इस विषय में कुछ सोचा ही नहीं है। क्या बोले वो, मैंने तो कुछ नहीं सोचा है। तो मेरा तो फिर प्रश्न पूछने का कोई सवाल ही फिर पैदा नहीं होता है, कोई आगे की बात खोली नहीं, कोई बात प्रश्न चर्चा चली। तो ऐसे बातों में क्या है कि वो अनुभव के विषय में भ्रांति होती है, तो अच्छे अच्छे लोग को इस विषय में हो जाती है, तो बहुत मानसिक शांति मिलने से उनको लगता है
आपका आत्म शांति मिल रही है आ रही है। इसीलिए वेद ज्ञान के फल में अनुभूति होती है, वो बाधा छूट जाती है। किसी को स्वानुभूति हुई और वेद के पहले वेद ज्ञान न हो यह संभवित है, इसका राइट प्रोसेस है, सर्वप्रिया है। तो वेद ज्ञान में तो मानसिक शांति भी एक विभाव है और उसमें आकुलता की मंदता है, किंतु सद्भाव तो है ही, अभाव नहीं है। जबकि आत्म शांति में तो अभाव है कषाय का, आकुलता का अभाव है। तो उसका निषेध होकर के अभाव हुआ है, और उसमें तो निषेध हुआ ही नहीं। इस तरह से जो भीतर में जो प्रयोग चलता है उसमें अवलोकन का सतत पना से स्वभाव जाति और विभाव जाति की पहचान आने से इसका भेद ज्ञान चालू हो जाता है सहज रूप से। उस भेद ज्ञान में ही भाव भाषण होता है, उस भेद ज्ञान से ही अनुभूति आती है। और ऊपर ऊपर के गुण स्थान में भी निर्विकल्पता जो है वो भेद ज्ञान का कारण सही होती है, कहीं भी विधि नहीं बदलती। इस मार्ग में जो विधि से प्रारंभ हुआ है वो विधि कहीं नहीं बदलती है, ऐसी बात है। तो साथ बढ़ता जाता है, अनुभव बढ़ता जाता है, आनंद सुख शांति बढ़ता जाता है, लेकिन विधि नहीं बदलती। जो स्वविकल्प दशा छे तो छठा गुण स्थान थी छे, पण पछी बुद्धिपूर्वक नो कोई विषय नथी, पछी तो ध्यानस्थ अवस्था में तो अबुद्धिपूर्वक जो प्रकार चाले छे ये तो बहु सूक्ष्म चाले छे। पण अमृतचंद्र आचार्य तो सिद्ध पद सुधी आ वात लिये छे, वेद विज्ञान तो सिद्धा सिद्धा लखीये छे। પણ તેરમા ગુણ સ્થાન પછી એ પરિસ્થિતિ નથી, બારમા ગુણ સ્થાને પણ કષાયનો અભાવ છે, અગિયારમાં તો ઉપશમ છે, એટલે આમ લઈએ તો અબુદ્ધિપૂર્વક દસમા, કેમ કે અગિયારમાં તો ઉદય નથી, ચારિત્રમાં ઉપશમ થઈ જાય છે, બારમાં તો અભાવ છે, યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ જાય, તેરમામાં તો મોક્ષ દશા છે, સાધક દશા જ પૂરી થઈ ગઈ છે બાર ગુણ સ્થાન છે। ચારિત્ર ગુણ ને પરિણામ થાય છે, પણ જ્ઞાન નો પણ વિભાવ ક્યાં છે? કે જે જ્ઞપ્તિ પરિવર્તન છે એ પણ જ્ઞાન નો વિભાવ છે, જે શ્રેણી માં હોય છે। જ્ઞાન ના વિભાવ ત્રણ પ્રકારના, એક નિર્જ્ઞાયક શંકર દોષ મિથ્યાત્વ મિથ્યા જ્ઞાનમાં ઉત્પન્ન થાય છે, એ મિથ્યાત્વ, એ મિથ્યાત્વ જ્ઞાનનું અજ્ઞાનત્વ જે છે, આ જ્ઞાનનું અજ્ઞાનત્વ કહો કે મિથ્યા જ્ઞાન કહો, એ જ્ઞાનનો દોષ છે। નંબર ટુ, સમ્યક જ્ઞાન થયા પછી ઉપયોગ બહાર જાય છે પણ સત્તા અવલંબનશીલ જ્ઞાન છે, એ પણ જ્ઞાનનો દોષ છે। અને મુનિને આઠમા ગુણ સ્થાનથી શ્રેણી લાગે છે પછી પણ જે જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા રહી જાય છે દસમા ગુણ સ્થાન સુધી, એ પણ જ્ઞાનનો દોષ છે, આ ત્રણ જ્ઞાનનો દોષ છે, એમાં કશાય નથી। ચારિત્રમોના પરિણામમાં વિભાવ થતા કશાય થાય છે, જ્ઞાનમાં વિભાવ થાય તો કશાય નથી થતો, પણ વિભાવ તો વિભાવ છે ને, સ્વભાવ તે સ્વભાવ છે, સ્વભાવ તે વિભાવ નથી, વિભાવ તે સ્વભાવ નથી, અને વિભાવ એ આત્મસાધક નથી, કોઈ પણ ગુણનો વિભાવ આત્મસાધક નથી, સ્વરૂપની આરાધના એમાં નથી, આ સિદ્ધાંત છે।
સ્વભાવ અંતર્મુખ છે, જ્ઞાનનો
આત્મા સ્વભાવે કરીને, સ્વભાવે કરીને પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી આત્મા છે, તેથી જ મોક્ષ દશામાં સંપૂર્ણ અંતર્મુખ પણ ઉરીએ છે, નિરવશેષ અંતર્મુખ દશા આવીએ છીએ 13મા ગુણ સ્થાનથી. એનું કારણ કે સ્વભાવ પણ એવો જ છે, અને એ સ્વભાવ પહેલો વહેલો સ્વરૂપ નિશ્ચયના કાળમાં, ઓળખાણના કાળમાં પ્રતિભાસે છે. કેમ કે એ વખતે એને અંશે બહિર્મુખતાનો અભાવ થઈને સ્વસન્મુખતાનો આવે છે. સ્વસન્મુખનો પુરસાદ ચાલુ થાય છે, સમ્યક સન્મુખની દશા આવી થાય છે, ત્યારથી એને ખબર પડે છે કે અંતર્મુખ પણ કે શું. એ પહેલા એ અંતર્મુખ પણ અને મેટર ઇન ક્વેશ્ચન જ હોય, એટલે એ જિજ્ઞાસા હંમેશા રહેવી જોઈએ. જ્યાં સુધી અંતર્મુખ ન થવાય ત્યાં સુધી ગમે તેટલું જાણવાનું મળે, પણ એ જિજ્ઞાસા રહેવું જોઈએ કે અંતર્મુખ થવાય છે કેવી રીતે. એટલે અવલોકનના કાળમાં જે જ્ઞાન વેદન છે, એ વેદન ઉપરથી સ્વભાવ જ્ઞાન સ્વભાવ સમજાય છે, કેમ કે એ લક્ષણ છે, માટે લક્ષ્ય સમજાય છે. અને વેદનમાં વેદ્ય વેદક બે નથી, જે જ્ઞાન વેદક છે તે જ જ્ઞાન વેદાવા યોગ્ય એવું વેદ્ય છે. તમે નહીં સમજવા આવે તો પૂછ લે, થોડા થોડા પ્રેક્ટિસ તો પડેગા. જે જ્ઞાન વેદક છે, વેદન કરનાર છે, તે જ જ્ઞાન વેદાય છે. એટલે વેદાવા યોગ્ય પણ તે છે ને વેદન કરનાર પણ તે જ છે. જ્યારે વેદ્ય વેદક ભાવે જ્ઞાન વેદન સ્વરૂપ ને ના લક્ષ્ય કાળે, ઓળખાણ કાળે, પ્રતિભાસ કાળે પકડાય છે, ત્યારે વેદ્ય વેદક પોતે હવે તે સ્વસન્મુખતા સમજાઈ જાય છે, અથવા અંતર્મુખતા સમજાય છે. એ પહેલા નથી સમજાતું. સ્વરૂપ નિશ્ચયના કાળમાં અંતર્મુખ સ્વભાવ, પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવ કેવો હોય એનો નમૂનો આવી જાય છે, ફક્ત સેમ્પલ સ્વરૂપનો આવી જાય છે. નિર્વિકલ્પતા, વેદન નિર્વિકલ્પ છે, વેદન પ્રત્યક્ષ છે, વચ્ચે કોઈ છે નહીં. વેદ્ય વેદકમાં વચ્ચે કોઈ ઇન્દ્રિય નથી, કોઈ મન નથી. એટલે પરોક્ષ પ્રત્યક્ષતા, અંતર્મુખતા, નિર્વિકલ્પતા, આ બધા જે મુદ્દાઓ મેટર ઇન ક્વેશ્ચન છે એ ત્યાં એનો ઉત્તર મળી જાય છે. ક્વેશ્ચનનો એન્સર ત્યાં મળે છે. ત્યારથી એને સ્વરૂપ મારું કેવું છે એની જિજ્ઞાસાનો સવાલ નથી રહેતો. જે સ્વરૂપ સમજાય છે એનું બળ આવે છે, એને જ્ઞાન બળ કહે છે. જ્ઞાન બળ વધીને સહાનુભૂતિ થાય ત્યારે જે દ્રષ્ટિ ઉલટી પડી છે એ સુલટી થાય છે. ત્યાં સુધી દ્રષ્ટિનું કાર્ય કોઈ નથી. આની અંદર મુમુક્ષુની દશામાં કોઈ દ્રષ્ટિનું કાર્ય નથી. એટલે અનુભવ થયા પહેલા કોઈ એમ કે દ્રષ્ટિનું જોર મારો આત્મા ઉપર, તો સમજણ નથી આવી વિશે. કેમ કે દ્રષ્ટિ ઊંધી પડી છે, દ્રષ્ટિ ઊંધી પડી છે, એનું જોર મારશો તો જોર તો ઊંધો જ આવવાનો છે, એની દિશા હોળી તો થઈ નથી, ક્યાં જશે? એટલા માટે પંચાધ્યાયકારે આ એક સૂત્ર આપ્યું છે કે જ્ઞાનમ એકમ સાધનમ સાધનાદિ વિધવચિતા. સ્વાનુભૂતિ એક હેતુશ્ચ તસ્માત તત્ પરમમ પદમ. ઉત્તરાર્ધમાં 401 નંબરની કાથા છે, પંચાધ્યાયના બીજા ભાગમાં ઉત્તરાર્ધ. સોગાનીજી જયારે ચર્ચા કરતા હતા દ્રષ્ટિ પ્રધાન, ત્યારે વચ્ચે એક વખત ચર્ચામાં આ ગાથા બતાવી હતી કે અહીંયા તો જ્ઞાનને સાધન કીધું, એકમ સાધનમ, જ્ઞાનમ એકમ સાધનમ, સાધનાદિ વિધો, સાધનની વિધિ, આત્માના સાધનની વિધિને ઊંડી વિચારણા કરવામાં આવે તો જ્ઞાન એક જ સાધન છે. પૂછું તો આ ગાથા ઉપર આપ શું કહો છો? આ પ્રશ્ન અનાદિ અનંત જ્ઞાનીઓ કો એસે હી જ્ઞાન હુઆ હૈ, સિદ્ધ ઉત્તર આપો. થોડીક સેકન્ડ એમને વિચાર કરજો, તરત જ આ ઉત્તર આપો. અનાદિ અનંત જ્ઞાનીઓ કો એસે હી જ્ઞાન હુઆ હૈ, સભી જ્ઞાન ઉમેરી લીધું હવે. એમની જે દ્રષ્ટિ પ્રધાનતા શૈલી છે એ દ્રષ્ટિ સગળી થયા પછીની શૈલી છે. એ તબક્કો કોઈ ન સમજે અને દ્રષ્ટિ ઊંધી હોય ને એ ઠપકારે રાખે મુસીબત થાય બીજી પાછળ. દ્રઢ દ્રષ્ટિ પ્રકાશ ના મૂળ માંથી તો ચર્ચા ચાલી હતી, કેમ કે કાટકોપર માં આપણે જે ભાઈઓ છે એ લોકો ને ખૂબ તીવ્ર અનુરાગ થઈ ગયો દ્રઢ દ્રષ્ટિ પ્રકાશ નો. સોગાનીજી કીધેલું ને કે મને તો તીર્થંકર કરતા પણ અધિક છે ગુરુદેવ. એ લોકો શું કહેતા ખબર છે, આ દ્રઢ દ્રષ્ટિ પ્રકાશ તો દિવ્યધણી કરતા પણ વિશેષ છે. મારી પાસે એ લોકો આવતા બધા, મને પરિચય સોગાનીજીનો, એટલે એ લોકો એમ જિજ્ઞાસા હતી કે તમે ક્યારે મળ્યા, શું શું ચર્ચાઓ થઈ એમના વિશે. એ લોકો મળેલા નહીં કોઈને, અમને તો કઈ દર્શન થયા નથી, તમને પરિચય હતો તો અમે બધું જાણવું છે સમજવું છે. એટલે પેલા તો બહુ જિજ્ઞાસામાં આવતા હતા, પછી એકદમ આગળ વધી ગયા. તો પછી બીજી સાલ હું ગયો, ફર્સ્ટ પહેલી વખત તો શું થયો હતો કે હું તો કઈ મારા કામે જ ગયો હતો ઘાટકોપરમાં. મારા એક નાનો બ્રધર ત્યારે વખતે ઘાટકોપરમાં રહેતો હતો, એટલે મારે કંઈક 500 દિવસ રોકાવાનો થયો હતો. પછી ત્યાં આપણે દરાસર મંદિરનું પૂછ્યું એ વખતે, અને નવરોજી લેનમાં શિષ્યાલય કરીને પછી ત્યાં બધા બેસતા હતા, ગુરુદેવની ટોપ ચાલતી હતી. પછી હું સ્વાધ્યાય વાંચન કરતો હતો ત્યાં, એટલે એ લોકો ખૂબ જિજ્ઞાસાથી સોગાનીજી વિષયની અંદર રસ લેતા થયા હતા 2024ની સાલ. મને એમ છું કે આ લોકોને આ વિષયનો અધ્યાત્મ તત્વનો રસ થયો છે. તો 2025ની સાલમાં મને કહેવામાં આવ્યું કે તમે પર્યુષણમાં ક્યાં જશો, કારણ કે મને તો કે તમારું સિલેક્શન હોય ત્યાં તમારે જવાનું, તમારું ફિક્સ કરી નાખીએ. તો મેં કહ્યું હું ઘાટકોપર આ વર્ષે જઈશ. આ લોકો બધા રસ લે છે, નાની નાની ઉંમરના બધા ભાઈઓ હતા, બહેનો હતા, પણ બધા ગ્રુપ સારું હતું. એમાં કુસુમબેન, આંશાબેન ઝવેરી બધા હતા એની અંદર. તો પચીસ સાલમાં હું ગયો તો કોઈ સ્વાધ્યાયમાં આવે નહીં, વાંચનમાં ના આવે, ક્યારેક દેખાય, લગભગ દેખાય નહીં. મેં પૂછ્યું ભાઈ આ બધા બહુ રસ લેતા હતા, વળગતા હતા પાછળ, એક માઇલ હું ચાલવાનો હતો, એક માઇલ મારી સાથે ચાલે ચર્ચા કરવા માટે, સાંજે ફરવા જાવ તો બધી. અને આ તો હું પોતે સ્વાધ્યાય આપું છું તો કોઈ બેસતા નથી, આથી શું છે. તો હવે એ લોકો બધા ધ્યાનમાં ચડી ગયા છે, કે 5-7 જણા ભેગા થાય, એક કમરો બંધ કરીને બધા ધ્યાનમાં બેસી જાય છે કલાકો સુધી. કે સુભાની જે ધ્યાન કરતો હતો ને એ લોકો ધ્યાનમાં બેસી જાય છે, એટલે સ્વાધ્યાય સત્સંગ છોડી દીધો. સોગાનીજી ધ્યાન મેં બહુ બેઠતે થે, જાનને કો મિલા હમારે સે જાનને કો મિલા થા જી. ઉસકે તો લોગ ભી ધ્યાન મેં બેઠને લગ ગયે, તો લોગ ભી સત્સંગ મેં નહીં બેઠતે થે. કૃષ્ણ ચર્ચા બંધ હો ગઈ, મંદિર જી મેં સ્વાધ્યાય ચલે તો વહાં ભી કભી આવે, બહુ ભાર નહીં આવે, કભી કભી આવે, આવે તો પીછે બેઠે, વો ભી ધ્યાન લગા કે બેઠ જાવે, કોઈ સુનને મેં ઇન્ટરેસ્ટ નહીં લેવે, વો ભી આંખ બંધ કરકે ऐसे बैठ जाओ
सोवानी जी.
हाँ, मैंने कहा भाई ये क्या गड़बड़ है. तो भाई वो तो बहुत दृष्टि प्रधान था कि आजकल बातें करते हैं और कहते हैं कि ये तो शशि भाई का भी ज्ञान प्रधान बातें बहुत आती है, हमारी तो सब दृष्टि प्रधान बातें चलती हैं, तो हमको तो इसमें रस नहीं बात आता है, हमको तो क्षोभ में रस नहीं आता है, क्षोभ वाली सब बात छोड़ कर हम तो दृष्टि प्रधानता में रहते हैं. ठीक है, अपने को तो कोई मतलब नहीं था, फिर वो सब गड़बड़ी निकली. तो 143 बोल में से आए ये सिद्धांत से ज्ञान होता है ऐसा हमको लगता है. तो मैंने कहा नहीं, बोलते हैं। देखो इधर लिखा है, मैंने कि वो लिखा है उसमें आपको गलतफहमी होती है, गैर समझा गलतफहमी, आपको गलतफहमी होती है, इधर ऐसे कहने का अभिप्राय नहीं है। तो कैसे पता चले आपको तो परिचय नहीं है। तो मैंने जी कहा आप लोगों को तो परिचय नहीं है, मुझे तो परिचय, मैं इसका अभिप्राय जानता हूँ और मैंने ये गाथा उनको दी थी तो उन्होंने मंजूर किया है इस बात को। सत्रह में गया था, सत्रह अठारह गया था कि जिसको खरगोश के सिंह नहीं होते, हाँ गधे के सिंह होते नहीं, जब सिंह होते नहीं तो जानने में आते नहीं तो उसकी श्रद्धा कैसे होगी, ऐसी बात हमारे दृष्टांत में लिया है आचार्य महाराज। तो पीछे फिरना तो किसी को अच्छा लगे ही नहीं, तो गुरुदेव को दृढ़ दृष्टि प्रकाश बोल दिखाया सब। सुखानी जी तो ऐसा कहते हैं गुरुदेव, तो ऐसे आदमी को तो गुरुदेव फिर उत्तर भी नहीं देवे। अच्छा तो तुम हमें समझाने को आए हो, गुरुदेव ने तो प्रश्न ही किया उत्तर नहीं दिया। फिर जैसा दृश्य प्रकाश दिखाया ठीक ऐसी बात है, तो तुम हमको समझाने को आए हो, बोला नहीं ज्ञान पूर्वक सदान होता है, नहीं समझ में आए तो विचार करना, समझाने का कोशिश ही नहीं किया क्योंकि वो समझने को आया ही नहीं था, वो तो समझाने को आया था।
गुरुदेव की शैली और रौब प्रधान थी, रौब रौब वाली थी गुरुदेव की शैली।
नहीं वो यथार्थ बात है, जिज्ञासा वालों को समझाया जाता है, जो गुरु का गुरु बन के आते हैं उसको गुरु कैसे समझाएगा, वो समझेगा भी कैसा
जी,
वो समझने वाला भी नहीं है, ऐसी बात हो गई बताओ। तो फिर हमने बोला फिर हमसे भी मिले, फिर ऐसा हमारे हो गया गुरुदेव बहुत हमारे पर गुस्सा में आगे देखो भी। ये गुरुदेव से सुगानी जी का जन्म हुआ है, सुगानी जी कहाँ से पैदा हुई बताइए
जी,
इसके धर्म पिता तो
गुरुदेव जी ने,
इसका जन्म तो गुरुदेव से हुआ है, नया जन्म हुआ
हाँ,
वो जन्म माँ के पेट से आया वो बात नहीं है, ये तो ये नया जन्म हुआ है
जी।
अब ये सोगानी जी से जन्म हुआ है दृढ़ दृष्टि प्रकाश का, गुरुदेव तो इसके दादाजी है, तुम इनको समझाने को जाते दादा को, तो तुम्हारा दादा को ऐसे समझेगा, कोई विवेक तो रखना चाहिए आपको। ठीक है बोलोगे
दुनिया में कैसे कैसे लोग हैं।
बतिमान जी है जो ना मन तो आवे छे, बतिमान में मन तो है, तो श्रुतिमान में मन जी आवे छे, ये कई उदा आ कई पहला तरीके मत
आप जरा बेमा मन एक जन मन छे
हां,
पहला मत ज्ञान नो उपयोग થાય છે, પછી શુદ્ધ જ્ઞાન નો ઉપયોગ થાય છે, ક્રમ પડે છે,
પહેલો જે ઉપયોગ થાય છે મન નો એ
મત
ના
પહેલા મત જ્ઞાન પછી શુદ્ધ જ્ઞાન, એવો જ ક્રમ છે, પેલા દર્શન ઉપયોગ પછી મતિ જ્ઞાન અને પછી સ્મૃત જ્ઞાન, એવો ત્રણ ક્રમ પડે,
એટલે મતિ પૂર્વક સ્મૃત થાય,
મતિ પૂર્વક જ સ્મૃત થાય, સીધો સ્મૃત ન થાય કોઈ પણ જીવ, મતિ પૂર્વક
પણ મતિ જ્ઞાન માં મન છે આવે ખરું,
હા હા
બસ એવું, એ ખાલી સ્મૃત જ્ઞાન નો વિષય નથી, નહીં
નહીં મતિ પૂર્વક સ્મૃત થાય, જયારે પણ સ્મૃત જ્ઞાન થાય કોઈ પણ ઇન્દ્રિય થી, પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠા મન થી જયારે બી સંજ્ઞાન ની પ્રવૃત્તિ થાય એ પેલા મતિ જ્ઞાન નો ઉપયોગ થઈ જાય, આ નિયમ એનો
ખરેખર અર્થ તો વિજ્ઞાન જ નિવૃત્ત
ને,
શુદ્ધ જ્ઞાન નો ખરેખર અર્થ વિજ્ઞાન ની પ્રક્રિયા કહેવાય
ને, શુદ્ધ જ્ઞાન તો મિથ્યા નો સમ્યક બે છે, આપણને અત્યારે શુદ્ધ જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન તો બધાને છે, શુદ્ધ બધાને છે, ભાવશુદ્ધ જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાન છે અને એમાં બંને જ્ઞાન લેવાય, આત્માનુભૂતિ જે છે એ પણ ભાવશુદ્ધ જ્ઞાન છે, એ નિશ્ચય ભાવશુદ્ધ જ્ઞાન છે, અને જે સ્વવિકલ્પાત્મક જ્ઞાન છે એ દ્રવ્યશુદ્ધ જ્ઞાન છે, જે શાસ્ત્ર સંબંધીનું છે, જ્ઞાનીનું જે જ્ઞાન છે સ્વવિકલ્પાત્મક એ દ્રવ્યશુદ્ધ કહેવાય છે, અને એનું જે આત્મા સંબંધ એનો સ્વાનુભૂતિ વાળું જ્ઞાન છે એ ભાવ સ્ત્રોત કહેવાય છે.
આપણે આપણે આ શુદ્ધ જ્ઞાન ની પ્રક્રિયામાં
એટલા માટે જીન શાસન કર્યું કે લોકો મંદિર તત્વ પ્રચાર ભગવાનની રથયાત્રા આ બધા જે પ્રસંગો કહીએ છીએ એને જીન શાસન ગણીએ છીએ. ઘણા માણસો ભેગા થાય, ધાર્મિક ઉત્સવો થાય, ઉત્સવોમાં પંચકલ્યાણક થાય, શિબિરો થાય, રથયાત્રાઓ થાય, શાસ્ત્રો છપાય, પછી એ બધા જે પ્રકારો છે મંદિરો બંધાય એને જીન શાસન આપણે કહીએ છીએ. એકચ્યુઅલી જ્યાં ધર્માત્મા બિરાજતા હોય ત્યાં જીન શાસન છે. પછી આ બધા ઉપચાર લાગુ પડે, ન હોય તો આ ઉપચાર ન લાગુ પડે. એવું છે કેમ કે સમસ્ત જીન શાસન શુદ્ધોપયોગમાં સમાય છે. શુદ્ધોપયોગને જીન શાસનનો અંશ નથી કીધો. હા, કુંદકુંડાચાર્ય 15મી ગાથાનું જે એમનું ચરણ છેલ્લું, જીન શાસનમ સબ્બમ, સબ્બમ શબ્દ વાપર્યો છે, એનું સંસ્કૃત સમસ્ત કર્યું છે અમૃતચંદ્રાચાર્ય. જીન શાસનમ સમસ્તમ, એટલે સમસ્ત જીન શાસન એક શુદ્ધોપયોગમાં સમાય છે. કૃપાળુદેવે તો લીધું છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, આદિ બધું એ શુદ્ધોપયોગમાં સમાય છે. એવા શુદ્ધોપયોગને હું નમસ્કાર કરું છું. અને કુંદકુંડાચાર્ય તો એને સમસ્ત જીન શાસન જ કીધું છે. એટલે જ્યાં જ્ઞાની બિરાજમાન હોય ત્યાં જીન શાસન છે, કેમ કે એની આજ્ઞા અનુસાર આ બધા કાર્યો થાય છે. અને એ રીતે શાસન પ્રચાર એનો અધિકાર જ્ઞાનીઓને છે, એ કૃપાળુદેવે લીધું છે. એનો અધિકાર જ્ઞાનીઓ છે અને જ્ઞાનીના આશ્રય વર્તતા જે મુમુક્ષુઓ છે એને છે, કેમ કે એની આજ્ઞાથી એ વર્તે છે, માટે એની આજ્ઞામાં રહીને વર્તે છે, આજ્ઞા બહાર જાય એને. આવી રીતે જીન શાસન દીધું છે. બેની છે એ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની છે, જ્ઞાનીની અને જ્ઞાનીના આશ્રિતની. કેટલામાં છે પત્ર? મોક્ષ માર્ગ માં પ્રવૃત્તિ બેની છે, જ્ઞાની જ્ઞાની ના આશ્રય એવું વચન છે. ખાસ 49 માં તો નથી તો પેલો પત્ર છે કૃષ્ણદાસ ભાઈ 49 માં. સમીક્ષા કરી છે, પરંતુ ઘણા પત્રોમાં એવી સમીક્ષા હોય છે. કર વિચાર તો પાંચ સંકલન છે, એના છે નાનું સંકલન નથી. એ નથી જોયું, પત્ર સંખ્યા યાદ નથી. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે એવા શબ્દો છે. અમે પણ ઘણું શું ચર્ચા નીકળ્યા પછી આંકડો મળે પછી ન મોકલાય એમને, વાંચી ગયા હોય તો ભૂલી જવાય છે. ડિસ્કશન ચાલ્યું હોય પછી નંબર મળ્યો હોય તો પછી સ્મૃતિ બહાર ન જાય. પેલા બહુ યાદદાસ્ત હતી સ્કૂલ લાઈફમાં, બહુ સાફ મેમરી હતી. સંસ્કૃત સ્ટાન્ડર્ડ પૂરતી સંસ્કૃત ભાષા આવે સેકન્ડ લેંગ્વેજ તરીકે, સાઈડ લેંગ્વેજ. સંસ્કૃત ભાષામાં તો મેમરી હોય જ બીજાનું કામ નહીં. કેટલા સેંકડો રૂપ, નેચર જુદા જુદા, એટલી બધી મેમરી હતી મને. શું ગમે તે રૂપ પૂછો ફટાફટ ફટાફટ બોલી
જાય. રૂલ્સ કરતા અપવાદ વધારે.
હા, રૂલ્સ કરતા અપવાદ વધારે. સંસ્કૃત ગ્રામરમાં રૂલ્સ કરતા અપવાદ વધારે. શું એવું તો બહુ સ્મૃતિ હતી. એ વખતે થોડું ઘણું શીખી લીધું, હવે થોડુંક કામમાં આવે છે શાસ્ત્રમાં. સંસ્કૃતમાં લીધું છે આચાર્યોએ, એમાં જે ભાવ ભાષી અનુવાદમાં ન આવે ઘણી વાર, ઓરિજિનલ ટંગ છે. તમે જોઈ લેજો કેટલીક વાતો ગજબની કરી છે. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. એક અજ્ઞાન કી નિવૃત્તિ કી ઈચ્છા, ઉસકે અલાવા કોઈ ઈચ્છા વિચારવાન જીવ કો નહીં હોતી. અગર હોતી હૈ તો ઉસકો વિચારવાન નહીં કહેતે. જા મોક્ષ માલામાં ભી મોક્ષ માલામાં માનવ કા હા માનવ
શિક્ષા
પ્રારંભ
શિક્ષા પાઠ
શિક્ષા પાઠ
પાંચસો બાવીસ માં જે કીધું ને કે હજુ સુધી
તે ભાવો જ્ઞાન વિચારે કરીને ગાયા નથી એમાં શું છે?
વિવેક છે ઉસકા રસ તોડા નહીં, વિવેક પૂર્વક ઇસકા રસ તોડા નહીં. જૈસે જો જો ભાવ આત્મા કો અહિત કરે હૈ
જી,
એસે જો પરિણામ, ઉસ પરિણામ મે કિતના નુકસાન હૈ. નુકસાન સમજ મે આવે તો હટ જાય, હટને કા ભાવ ઉદય. નુકસાન સમજ મે નહીં આતે, ઉસકી ગંભીરતા સમજ મે નહીં આતી,
એક તો લિપ જાય
તો ઉસકા રસ નિકલતા. ભગવાન મુક્તિ આપ દેને મેં કૃપણ નહીં, કૃપણ મેં દેની. ભગવાન મુક્તિ દેને મેં કૃપણ નહીં, લેકિન ભક્તિ દેને મેં કૃપણ હૈ. દેખો એસા લગતા હૈ ભગવાન કો એસા લોભ ક્યો? ઇધર દેખો ક્યા પ્રશ્ન ઉઠાતે હૈ ભગવાન એસા લોભ ક્યો કરતે હૈ? इसलिए लिया कि लोगों को सही भक्ति यथार्थ भक्ति आती नहीं है ना, इसलिए मुक्ति मिल जाती है. भक्ति आए बिना तो मुक्ति मिलने वाली नहीं है. ये शैली बोल कर भक्त
जी,
मोक्ष इतना दुर्लभ नहीं है जितना मोक्ष दाता दुर्लभ है. मोक्ष दाता सतपुरुष को इसका बहुत कलम चला है, बहुत कलम चला है.
रहस्य पण चिट्ठी में आने 144 में गाथा ने टीका पर हमें तो गाथा दी टीका मोक्ष रहस्य पण चिट्ठी में पांच इंद्रिय और मन द्वारा जो ज्ञान
અમૃતચંદ્રાચાર્ય પક્ષાંતિ ક્રાંત થનાર જીવ કયા પ્રોસેસમાંથી ગુજરે છે, પસાર થાય છે એ વાત લીધી છે. એટલે પહેલા સ્વરૂપ નિશ્ચય લીધો, ભાવ ભાષણ. જેને ભાવ ભાષણ થયું એની એને શું દશા થાય છે તો ઉસકે સમ્યક સંમુખ દશા. તો અનુભવ હને ભાવ ભાષણ ઓર અનુસ્વાનુભવ દોનું કે બીચ વાલી જો દશા ઉસકો મર્યાદા હોગી, ઉસકે પરિણામો કે મતિસ્વરૂપ જ્ઞાન કી મર્યાદા હોગી. इधर उधर नहीं जाएगा, भीतर में प्रोसेस चलता है, अनुभूति हो जाएगी. तो स्वसन्मुखता होती, सन्मुख करूँ मति ज्ञान तत्व ने, सन्मुख करूँ श्रुत ज्ञान तत्व ने, सन्मुख करूँ एम आवे छे. सन्मुखता लेवी छे क्योंकि स्व सम्यक सन्मुख अथवा स्वरूप सन्मुख ने दशा छे, छता अनुभूति नहीं. ભાવભાષણમાં જે ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલે છે એમાંથી એક અંશ પરથી આખો અંશી ભાવભાષણ થઈ જાય છે.
ભાવભાષણમાં અનુભવ થયો નથી એના
પહેલાની, હા, એ અનુભવનું કારણરૂપ દશા છે. કોઈને ભાવભાષણ થયા વિના અનુભવ થાય
અનુમાન
એવું ન બને.
અનુમાન પછીની પ્રક્રિયા છે.
હા, અનુમાન તો એને ન કહેવાય કેવળ, કેમ કે અહીંયા તો પ્રત્યક્ષ અંશ ઉપરથી પ્રત્યક્ષ કરે છે, કેવળ અનુમાન ના કહેવાય. જેવો લક્ષણમાં વ્યાપક સ્વભાવ છે એવો જ દ્રવગુણમાં વ્યાપેલો છે. જે સાકાર અનુભવ ઉત્તરમાં ગુરુદેવે શું કીધું કે જેવો અહીંયા ઉપયોગમાં વ્યાપ્યો છે સ્વભાવ એવો જ દ્રવગુણમાં વ્યાપ્યો છે. અને સળંગ છે આખો સ્વભાવ, એટલે દ્રવની ગુણની પર્યાયની સ્વભાવ ત્રણ ખંડમાં નથી, સ્વભાવ સળંગ છે. એટલે અનુભવ સ્વરૂપ લીધો. એટલે ત્યાં પ્રત્યક્ષ અંશે પ્રત્યક્ષ થાય છે. એ ગુરુદેવે તો 144મું પ્રવચન જે કર્યું છે 98મી સાલમાં, જે આપણે શતાબ્દી અંકમાં લીધું છે, એમાં તો એવો શબ્દ વાપર્યો છે, અંશે રાગનો અભાવ કરીને આવો નિશ્ચય થાય છે. અનુભવ પહેલા અંશે રાગનો અભાવ લીધો છે. કેમ કે અત્યાર સુધી જે સ્વવિકલ્પાત્મક જ્ઞાન હતું તે રાગના અવલંબને પ્રવર્તતું હતું, ભલે આત્માનો વિચાર કરતો હતો તોય તે. હવે ઉપયોગ લક્ષણથી જ્ઞાનના આધારે, એટલે કે ઉપયોગમાં રહેલો જે સ્વભાવ એના આધારે સ્વભાવની પરખ આવી છે, પરખ આવી છે, અનુમાનની પરખ આવી લ્યો. આપણી ભાષામાં એને પરખ કહીએ, ઓળખાણ કહીએ, એટલે આધાર બદલેલો છે. એ આધાર બદલ્યો એમ બતાવવા માટે એમણે અંશે રાગનો અભાવ કીધો છે, કેમ કે રાગનો આધાર છોડ્યો છે માટે. પછી અનુભવ થતા વાર નથી લાગતી, પણ
રાગનો અભાવ કયો
અનુભવ થતા એને પછી બહુ ટાઈમ નથી લાગતો, કોઈને કલાકો લાગે છે, કોઈને થોડા દિવસો લાગે છે. નિર્વિકલ્પ અનુભવ થતા તો સોગાનીજી જેવાને કલાકો લાગ્યા હતા, બાકી સામાન્ય રીતે થોડા દિવસો લાગે પણ છે. એનો મેક્સિમમ પીરિયડ 6 મહિનાનો દીધો છે, એટલે દિવસો જ થયા ને.
તૈયારી
તો પાકી તૈયારી થઈ ગઈ. શ્રીમદજી એ તો એને સંકિત નામ આપી દીધું છે, સંકિત નું અંગ પણ કીધું છે, સંકિત પણ કીધું છે. સંકિત કહીને પછી ચોખવટ કરી છે, સંકિત નું કારણ ગણીને સંકિત કહી છે, કારણમાં કાર્યનો ઉપચાર કરીને. પણ એનો ક્રમ છે, એ ક્રમ વગર કોઈને સમ્યક દર્શન થતું નથી. આ એનો ક્રમ છે. ત્રણ પ્રકારના સંકિત, બીજું સંકિત, પહેલું સંકિત સત્પુરુષની ઓળખાણ, બીજું સંકિત ભાવભાષણ, ત્રીજું સંકિત નિર્વિકલ્પ સમ્યક દર્શન પ્રગટ પરમાર્થ. સ્વભાવભાઈએ પ્રશ્ન કર્યો છે કે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આપણે સંકિતની વાત અનેક રીતે કરી છે, તો એ બધા પ્રકારો સમજાવો. એમાં એમાં પછી આ ત્રણ પ્રકાર લીધા છે. જે સત્પુરુષને ઓળખે એમાં સત્પુરુષ શબ્દ નથી લીધો, આપ્ત પુરુષ લીધા છે શબ્દ. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ, પ્રીતિ ભક્તિ અને સ્વચ્છંદ નિરોધરૂપ ભક્તિ, એવો શબ્દ આપે. આપ્ત એટલે શું? જેના વચન ઉપર વિશ્વાસ મૂકી શકાય, વિશ્વસનીય પુરુષ, એને આપ્ત પુરુષ લીધા છે.
આમ
તો શું છે, આગમ ની અંદર આપતો એટલે સર્વજ્ઞ વિતરાગ રૂઢિગત અર્થ છે, પણ ત્રણેય સજીવન મૂર્તિ આપ, ભગવાન પણ આપ્ત છે, નિર્ગ્રંથ બાવલિંગી સંત હોય તો પણ આપ્ત છે, અને સત્પુરુષ પણ આપ્ત પુરુષ છે. કેમ કે એમના વચનમાં બીજાને સમ્યક જ્ઞાન થવાનું ધીમી તત્વ છે, માટે એટલે જો એમની ઓળખાણ થાય તો એક સમ્યકત્વની ઓળખાણ થાય સમ્ય સત્પુરુષમાં, તો ગુરુની પણ ઓળખાણ થાય અને દેવની પણ ઓળખાણ થાય. અને દેવની ઓળખાણમાં પણ જો એક સમ્યકત્વની ઓળખાણ થાય તો સર્વજ્ઞને સર્વજ્ઞ પામ્યાનું ફળ છે, માન્યાનું ફળ છે, ને નહીં તો સર્વજ્ઞને સર્વજ્ઞ માન્યાનું ફળ નથી. એ 504માં પત્ર છે એમ. જો સમ્યક્ત્વ તમને ન સમજાય તો સર્વજ્ઞ સર્વજ્ઞ કરીને ગમે એટલી ભક્તિ કરો, એનું કાંઈ ફળ જ નથી એમ લીધું છે. કોઈનું ફળ આવે એને ફળ નથી કહેતા. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ, વચનની પ્રતીતિ અને આજ્ઞાની રુચિ લીધી છે, સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ રૂપ, પ્રથમ સંકેત કહ્યું છે, એટલે ઓળખાણ થાય ત્યારે આ આ પ્રકારના પરિણામ થાય. એની આજ્ઞાની અપૂર્વ રુચિ, એની આજ્ઞા ઉપાસે પોતાનો મત છોડી દે, સ્વચ્છંદ મત આગ્રહ થતી વર્તે સદગુરુ લક્ષ, અને એમના વચનમાં પૂરેપૂરો વિશ્વાસ આવે. બ્રહ્મ વાક્ય આ પહેલું સંકેત, એટલે ઓળખાણ હોય એને જ થાય, બીજાને થાય નહીં. એવું પ્રકારના પરિણામ ઓળખાણ સિવાય ન થાય. ઓગસંજ્ઞા એ જ્ઞાની ને જ્ઞાની માનતા હોય તો પણ એવા પરિણામ ન થાય. ક્યાંક તો એને શંકા પડે છે, આજ્ઞા ઉઠાવવાનું એટલી એની તૈયારી હોય જ નહીં, અને સ્વચ્છંદ તો કરે જ, ક્યાંક તો પોતાની મળે ડાપણ કરીને આમ ને આમ કરે, આમ ને આમ ચાલે જ તે કામ ન થાય. પ્રત્યક્ષ યોગ સમ્યક દર્શનનું બીજભૂત કારણ છે. આનો અર્થ એ છે કે પ્રત્યક્ષ યોગનું મહત્વ કેટલું, કે સમ્યક દર્શનનું બીજ વાવવું હોય તો આ એક જ જગ્યા છે, બીજી કોઈ ત્રણ કા ત્રણ લોકમાં જગ્યા નથી.
એટલે આપ તો પુરુષના સમાગમમાં
જ, આ સમાગમમાં જ ઓળખાણ થાય, વગર વગર સમાગમ ઓળખાણ કેવી રીતે થાય?
મળી ગયું 551
379 મોક્ષ માર્ગ મેં પ્રવૃત્તિ દો કે ઘટારત હોતી હૈ, ઘટારત મને
ઘટતી હૈ,
ઘટતી હૈ. એક આત્મજ્ઞાની કે ઓર એક આત્મજ્ઞાની કે આશ્રયવાન હોતા હૈ ઉસકી, એસા શ્રી જિનેન્દ્ર ને કહા હૈ.
આશ્રયવાન
હા, ઉસકે આશ્રિત મેં ઉસકી આજ્ઞા મેં જો રહેતા હૈ, આજ્ઞા પૂર્વક કરતા હૈ, ઉસકો વો પ્રવૃત્તિ હો સકતી હૈ.
આશ્રયમાં આજ્ઞા કરતા વધારે ભરું છે, આશ્રયમાં આજ્ઞા કરતા વધારે ભર્યું છે.
આશ્રયમાં હોક સંજ્ઞા પૂર્વક પહેચાન,
ભલે યોગ સંજ્ઞા પૂર્વક હો પણ આશ્રય મેં આજ્ઞા મેં રહ્યા કરે, આજ્ઞાંકિત રહે.
આજ્ઞાથી શું વધારે છે